ඊළඟට ගරු ඊ සරවණ ඔබතුමාට තියෙනවා විනාඩි 20ක පමණ කාලයක්.
Thank you, presiding member. Dr. Siva Mohan has volunteered to give his time to me, so I'll take up the answer. Today is one of the most important ministry that is being debated. There is media. But I have my doubt whether people are interested in debating on media because ample time I have shown on the news board, the time allocated. This is the situation in this country. To what extent the government or the opposition is giving their importance or considerations towards the media. I'm going to speak in Tamil since I don't see much of them to listen. I want the ministry people to carefully vouch what I am going to say and take action accordingly. This is going to be, I think, fourth time I am speaking on such subject. For the last 4 years I have spoken. So, please see that along with the IGP, the most, I don't know, how do I say, IGP or Honorable Ranil Wickremesinghe or Honorable Mahinda Rajapaksa or whoever it is, they are ignoring the journalist. This government too, UNB government too, or Honorable Wickremesinghe's government too, I can narrate everything. They don't take action properly. But they only hear to condemn the media. That they do very systematically. This time the Prime Minister or the opposition, whoever it is, they have to answer. Otherwise, I am going to take up this internationally with wherever the media group, and I am going to work towards that. I assume that in order to safeguard certain journalists or in order to safeguard certain ministers or the member of parliament, that is their priority and they don't take action. We have never seen anybody punished up to now. The defense is responsible, the media minister is responsible, on top of it the prime minister is responsible. உங்கள் அனைவருக்கும் எனது வணக்கம். இந்த சபையின் வருடாந்த நிதி அறிக்கையின் மீது நடக்கும் விவாதங்களின் போது ஊடகத்துறை விவாதங்களில் கடந்த 9 ஆண்டுகளாக தவறாமல் உரையாற்றி வருகிறேன். அதிலும் குறிப்பாக கடந்த 4 வருடங்களாக, அதாவது இந்த ஆட்சியில் நிதி அறிக்கையின் ஊடக அமைச்சர் தொடர்பான விவாதத்தில் தவறாமல் கலந்து கொள்கிறேன். ஒரு ஊடக நிறுவனத்தை தலைமை தாங்குபவன் என்ற அடிப்படையிலும், ஊடகவியலாளர்களுடன் நெருங்கி பழகுபவன் என்ற அடிப்படையிலும் இந்த வாய்ப்பை தவறவிடக் கூடாது என்று நினைப்பவன் நான். ஆனால் இப்பொழுது உங்கள் முன் பேசுகின்ற இந்த நேரத்தில் இவ்வாறு இந்த உயரிய சபையில் உரையாற்றுவதால் பயன் ஏதாவது உண்டா என்கிற அங்கலாய்ப்பு எழுகிறது. இதுபோன்ற பெரும்பான்மை பிடிவாத அரசுகளின் சபைகளில் ஏனைய இனங்களுக்கும் மதங்களுக்கும் மக்களுக்கும் நீதி கிடைக்கப் போவதில்லை என்கிற ஆணித்தரமான உண்மை பெரும் பாரமாக என் ஆன்மாவை அழுத்துகிறது, கவலை கொள்ள வைக்கின்றது. அதே நேரத்தில் எமது உணர்வுகளையும் ஆக்கங்களையும் பதிவு செய்து வைப்பதற்கு இதைவிட வேறு வழியுமில்லை என்பதனால் இந்த உரையை இங்கே ஆற்ற வேண்டியவனாக இருக்கிறேன். ஊடகங்கள் மற்றும் ஊடகத்துறை சார்ந்து என்னை பொறுத்தவரையில் மஹிந்த ராஜபக்ச ஆட்சிக்கும் தற்போதைய ரணில் விக்ரமசிங்க ஆட்சிக்கும் இடையில் எந்த வேறுபாடும் இல்லை என்பது எனது கடந்த 4 ஆண்டுகளில் கண்ட முடிவு. மஹிந்தாவின் ஆட்சியில் நடந்த ஊடக அடக்குமுறையும் ஊடகவியலாளர் படுகொலையும் ஊடக நிறுவனங்கள் மீது தாக்குதலும் இந்த ஆட்சியில் இல்லையே என்று நீங்கள் வெறிந்து கட்டிக்கொண்டு வரலாம். ஆனால் அன்றைய ஆட்சியாளர்கள் தமது செயல் மூலம் ஏற்படுத்திவிட்டு போன அச்சம், பயம், சுய தணிக்கை என்பனவற்றை முற்றாக நீக்கிவிடக்கூடிய சூழலை ஏற்படுத்த தவறியதன் மூலம், அல்லது அத்தகைய சூழலை ஏற்படுத்துவதற்கான வாய்ப்பு இருந்தும் அதனை முற்றாக புறக்கணித்ததன் மூலம் குற்றவாளிகளை தப்பவிட்டு அச்சத்தையும் சுய தணிக்கையையும் தொடரச் செய்ததன் மூலம் மஹிந்த அரசுக்கும் ரணில் அரசுக்கும் பெரிய வேறுபாடுகள் ஏதும் இருப்பதாக எனக்கு படவில்லை. மஹிந்த ராஜபக்சவின் ஆட்சிக் காலத்தில் குற்றவாளிகளை தப்பவிடும் போக்கு குறித்து சர்வதேச அளவில் பெருமெடுப்பில் பேசப்பட்டது. இத்தகைய போக்கை மனித உரிமை அமைப்புகள் கடுமையாக கண்டித்தன. ஆட்சி மாற்றத்தின் போதும் இன்றைய ஆட்சியாளர்களால் அதிக அளவு பேசப்பட்ட விடயமாகவும் இது இருந்தது. ஆனால் ஆட்சியை பிடித்த கடந்த 4 ஆண்டுகளில் நீங்கள் என்ன செய்தீர்கள்? ஊடகவியலாளர்கள் படுகொலை செய்த, ஊடக நிறுவனங்களை தாக்கி சேதப்படுத்திய ஒரே ஒரு குற்றவாளியாவது கண்டுபிடித்தீர்களா? அதற்கான உண்மையான முயற்சிகள் எடுக்கப்பட்டதா? கொல்லப்பட்ட தமிழ் ஊடகவியலாளர்கள் தொடர்பான விசாரணைகள் நடத்தப்பட வேண்டும் என்று நான் கடந்த 4 ஆண்டுகளாக இந்த சபையில் தொடர்ந்தும் வலியுறுத்தி வருகின்றேன். கண்துடைப்பாக லசந்த விக்ரமதுங்க மற்றும் பிரகீத் எக்னிகோட ஆகியோரின் வழக்குகளை மட்டும் விசாரித்தீர்கள். தமிழ் ஊடகவியலாளர்களான நிமலராஜன், சிவராம், நடேசன், உதயன் பத்திரிகையின் ஊடக பணியாளர்கள் ஆகியோரின் கொலைகள் குறித்தும் விசாரணைகள் நடத்தப்பட வேண்டும் என்று மீண்டும் மீண்டும் கதறியிருக்கின்றோம். ஆனால் ஆட்சியாளர்களாகிய நீங்கள் அதற்கு கொஞ்சமாவது செவிசாய்த்திருக்கிறீர்களா? கண்துடைப்புக்காக கூட உங்களால் ஒரு தமிழ் ஊடகவியலாளரின் கொலை குறித்து விசாரணை நடத்த முடியவில்லை என்றால் நீங்கள் கொலையாளிகளுக்கு உடந்தையானவர்கள், கொலைகார கொள்கையை ஏற்றுக்கொண்டவர்கள் என்றுதானே அர்த்தம். பெரும் சர்வதேச தொடர்புடைய போதை வஸ்து வர்த்தகர்களை அரசியல்வாதிகளின் செல்லப்பிள்ளைகளாக விளங்கிய பாதாள உலக குழுவினரை, நாட்டின் அரசு தலைவரை கொலை செய்ய சதி செய்தவர்கள் என கருதப்படுபவர்கள் எல்லாம் இந்த நாட்டின் போலீஸ் புலனாய்வு பிரிவினர் கண்டுபிடித்து வைத்துள்ளனர். இப்படியான ஆற்றல் கொண்டவர்களால் ஏன் ஊடகங்களுக்கும் ஊடகவியலாளர்களுக்கும் எதிரான வன்முறைகளில் ஈடுபட்டவர்களை கைது செய்ய முடியவில்லை, அது ஏன் முடியாமல் இல்லை, அதற்கான அரசியல் விருப்பு இல்லை என்பதாலேயே இந்த நிலைமை. 2015 ஆட்சி மாற்றத்துடன் இந்த நிலைமைகள் அனைத்தும் மாறும் என்று எதிர்பார்த்தோம். அது சாதாரண எதிர்பார்ப்பல்ல, மிகப்பெரும் எதிர்பார்ப்பு. ஏனெனில் ஊடக சுதந்திரம் என்பது ஊடக அடுக்குமுறைகளுக்கும் ஊடகவியலாளர்களுக்கும் எதிரான தாக்குதல்களுக்கும் நீதி வழங்கப்படும் என்பதும் ஆட்சி மாற்றத்துக்கான முக்கிய தேவைகளில் ஒன்றாக முன்வைக்கப்பட்டது. எனவே பெருமாற்றம் ஒன்று நிகழும் என்கிற எதிர்பார்ப்பு இந்த உலகத்திற்கு இருந்தது போன்று தமிழ் முஸ்லீம் மக்களுக்கும் குறைந்தபட்சம் குறிப்பிட்ட எண்ணிக்கையிலான ஊடகவியலாளர்களுக்கும் இருந்தது. துரதிருஷ்டவசமாக அந்த எதிர்பார்ப்புகள் அனைத்தும் பொய்யாகி போய் சிங்கள தலைவர்கள் ஏமாற்றி விடுவார்கள் என்று உறுதியாக நம்பிய ஊடகவியலாளர்கள் சிலரின் கூற்றே இன்று மெய்ப்பட்டு நிற்கின்றது. கௌரவ ஜனாதிபதி மைத்ரிபால சிறிசேனா மற்றும் கௌரவ பிரதம மந்திரி ரணில் விக்ரமசிங்கே இணைந்த புதிய ஆட்சி பதவிக்கு வரும்போது சுதந்திரமான ஊடகத்துறை என்பதை முன்மொழிந்திருந்தார்கள். சுதந்திரமான ஊடகத்துறை என்பது வெறுமென ஊடகங்கள் மீதான பௌதீக வன்முறைகளை நிகழ்த்தாமல் விடுவதை மட்டும் குறிப்பதல்ல, அதையும் தாண்டி சமூகத்திற்கும் மக்களுக்கும் தேவையான தகவல்களை கட்டுப்பாடற்ற விதத்தில் கொடுப்பதையே குறிக்கும். ஊடகவியலாளர்களை கொண்டவர்களும் ஊடக நிறுவனங்களை தாக்கியவர்களும் சமூகத்தில் இருந்து சுதந்திரமாக நடமாடி வருகின்ற நிலையில் அச்சமின்றி சுய தணிக்கையின்றி தவறுகளை வெளியிடும் சுதந்திரம் ஊடகவியலாளர்களுக்கு இருக்கின்றது என்று இந்த ஆட்சி எதிர்பார்க்கின்றதா? If you don't penalize the culprit and if you allow them to freely move about, how can the journalist work freely? They are still scared of them. Still there are people to give witness. You must punish them. Even if they are member of parliament or ministers, etc., etc., they have to be taken to court. They have to be charged, but nothing happening here. Why? Is the IGP connived with those culprits? IGP's responsibility is to file action against them and find the truth. Why he is not doing it? Has he got any political force behind him or preventing him from doing so? He has to answer this. நான் தமிழ் ஊடகவியலாளர்களின் நிலைமை பற்றி மட்டும் இங்கு பேசவில்லை. சிங்கள ஊடகவியலாளர்களையும் உள்ளடக்கி ஒட்டுமொத்த ஊடகவியலாளர்களின் நிலைமை பற்றியும் தான் பேசிக் கொண்டிருக்கிறேன். ஊடகவியலாளர்களை கொண்டவர்களையும் ஊடக நிறுவனங்களை தாக்கியவர்களையும் நீதியின் முன் நிறுத்துவோம் என்று கூறித்தான் அதிகாரத்தை கைப்பற்றியது இந்த ஆட்சி. ஆனால் லசந்தாவின் கொலை விசாரணைக்கும் எக்னிகோடாவின் மறைவு தொடர்பான விசாரணைக்கும் நடந்திருப்பது என்ன? குறைந்தபட்சம் சிங்கள ஊடகவியலாளர்களுக்காவது நீதி வழங்கப்பட்டிருக்கிறதா என்றால் இல்லை. அதனால்தான் மஹிந்த ஆட்சிக்கும் ரணில் ஆட்சிக்கும் இடையில் எந்த ஒரு வித்தியாசமும் இல்லை என்று நான் சொல்லுகின்றேன். உண்மையாக நான் இதில் நேரடியாக பங்கு கொள்வேன் என்றபடியால் எல்லாவற்றையும் சொல்லிக்காட்ட முடியும், உதாரணங்களும் கொடுக்க முடியும். நான் அபிவிருத்தி குழுவில் இல்லை, இணைத்தலைவர் இல்லை. புதிய அரசமைப்பு உள்ளிட்ட சிறுபான்மை மக்களின் பிரச்சனைகளுக்கு தீர்வு காணும் விடயங்களில் கூட இதேதான் நடந்து கொண்டிருக்கிறது. பாதிக்கப்பட்ட ஊடகவியலாளர்களுக்கும் பாதிக்கப்பட்ட ஊடக நிறுவனங்களுக்கும் நீதி வழங்க முடியாத ஆட்சியாளர்கள் ஊடகங்களாலும் அவற்றின் செய்தி அறிக்கை இடலாலும் தாம் பாதிக்கப்பட்டிருக்கின்றோம் என்று கூச்சலிட்டு அவற்றை கருப்பு ஊடகங்கள் என்று வெறுப்பை காரி உள்முழுவதில் என்ன நியாயம் இருக்கிறது? எமது தரப்பில் இருந்தும் சிலர் ஊடகங்களுக்கு எதிரான இத்தகைய மென் தாக்குதலுக்கு ஆதரவு தருகின்றார்கள் என்பதும் கவலைக்குரிய விடயம். உயிர் அச்சுறுத்தல் ஊடக பணியாளர்கள் மீதும் ஊடகவியலாளர்கள் மீதும் இல்லாமல் போய்விட்டது என்பது ஒரு ஆரோக்கியமான விடயம்தான். ஆனால் அரசியல் ரீதியான அதிகாரப்பூர்வமான கண்ணுக்கு தெரியாத ஒரு ஒடுக்குமுறை வலை ஊடகங்கள் மீது விரிக்கப்படுகின்றன என்பதை நான் இங்கு சுட்டிக்காட்ட கடமைப்பட்டுள்ளேன். ஊடக சுதந்திரத்தை பிழையான வழிகளில் பிரயோகிக்க கூடாது என்ற கோஷத்துடன் ஊடகங்கள் மீதான ஒருவித அச்சுறுத்தல் விடுக்கப்படுகின்றது. எல்லா ஊடகவியலாளர்களும் நடுநிலை நின்று நேர்மையாக செயற்படுகின்றனர் என நான் கூற வரவில்லை. சில உள்நோக்கங்களுடன் சில தரப்பினரை இலக்கு வைத்து செயற்படும் ஊடகவியலாளர்கள் உள்ளனர் என்பதை நான் ஏற்றுக்கொள்கிறேன். அப்படியானவர்களின் வார்த்தைகளால் மோதுங்கள், கருத்துக்களை கருத்துக்களால் மோதுங்கள், பொய்களை உண்மைகளால் மோதுங்கள். அதை விடுத்து தங்கள் வார்த்தைகளை விளங்கிக் கொள்ள மாட்டாதவர்கள் என்றோ திரிவுபடுத்துகிறார்கள் என்றோ வசைபாடுவதும் ஒருவிதமான ஒடுக்குமுறைதான். அதிலும் அதிகார அரசியல்வாதிகளின் இத்தகைய மிரட்டல்களும் ஒருவித வன்முறைதான். தெற்கை சேர்ந்த ஊடகவியலாளர்களுக்கு நேர்ந்த கொடுமைகளுக்கே நீதி கிடைக்கவில்லை என்றால் இந்த நாட்டில் தமிழர் உள்ளிட்ட சிறுபான்மையின ஊடகவியலாளர்களின் நிலைமையை சொல்லித்தான் தெரிய வேண்டும் என்பதில்லை. மஹிந்த ராஜபக்ச ஆட்சி காலத்தில் சிங்கள ஊடகவியலாளர்களையும் விட ஒப்பீட்டளவில் தமிழ் ஊடகவியலாளர்களே அதிகம் கொல்லப்பட்டும் பாதிக்கப்பட்டும் இருக்கிறார்கள். அதிலும் வடக்கு கிழக்கு சேர்ந்த தமிழ் ஊடகவியலாளர்களே அதிகம் பாதிக்கப்பட்டார்கள். நிமலராஜன், தராக்கி சிவராம், நடேசன், சுகிதராஜன், உதயன் பத்திரிகை ஊழியர்கள் இருவர் என்று கொல்லப்பட்ட தமிழர்களின் பட்டியல் நீளமானது. மேலும் பலர் கடத்தப்பட்டிருக்கின்றார்கள், தாக்கப்பட்டிருக்கின்றார்கள், அச்சுறுத்தப்பட்டிருக்கின்றார்கள், உயிரை காத்துக் கொள்வதற்காக வெளிநாடுகளுக்கு தப்பியோட நிர்பந்திக்கப்பட்டிருக்கிறார்கள். இன்னும் பலர் தமது தொழிலில் இருந்து ஒதுங்கி தமக்கு பிடிக்காத வாழ்க்கை ஒன்றை வாழும் நிலைக்கு தள்ளப்பட்டிருக்கின்றார்கள். இவர்களில் ஒருவருக்கு கூட இந்த ஆட்சியிலும் நீதி கிடைக்கவில்லை. 2001 2013 வரை வடக்கில் இருந்து வெளியாகும் உதயன் பத்திரிகை நிறுவனமும் அதன் ஆசிரியர்கள் பணியாளர்களும் 30 தாக்குதல்கள், மிரட்டல்கள், அச்சுறுத்தல்கள் எதிர்கொண்டிருக்கின்றார்கள். இவற்றில் 5 பேர் கொல்லப்பட்டிருக்கின்றனர். மேலும் இருவர் மீது கொலை முயற்சி நடந்திருக்கிறது. உதயனின் ஆசிரியர் ஒருவர் பட்டப்பகலில் கடத்தப்பட்டிருக்கிறார், பின்னர் அவரது கடத்தல் கைது என மாற்றப்பட்டிருக்கிறது. இந்த சம்பவங்கள் பலவற்றிலும் அரச படைகளுக்கும் ஒட்டுப்படைகளுக்கும் நேரடியான தொடர்பு இருக்கின்றது என்று தொடர்ந்து குற்றஞ்சாட்டி வருகிறோம். 2 ஆசிரியர்கள் அரசு படையினரால் நேரடியாக தாக்கப்பட்டிருக்கிறார்கள். ஒருவேளை தமது படையினரை காப்பாற்றுவதற்காகத்தான் இந்த சம்பவங்களில் ஒன்றை கூட இந்த ஆட்சியும் விசாரணைக்கு எடுக்காமல் இருக்கிறதோ தெரியவில்லை. லசந்த எங்களோட போன்றோரின் வழக்குகள் மீள் விசாரணைக்கு எடுத்துக்கொண்டது கூட சர்வதேச சமூகத்தை சமாளிக்கத்தானே தவிர உண்மையான நீதியை பெற்றுக் கொடுப்பதற்கு அல்ல என்பது இப்போது வெளிச்சமாகிவிட்டது. 2017 டிசம்பர் மாதம் கொழும்பு தாஜ் சமுத்திர நட்சத்திர விடுதியில் ஒரு சர்வதேச மாநாடு நடைபெற்றது. அரசின் ஆதரவு அனுசரணையுடன் இந்த மாநாடு நடத்தப்பட்டது. பத்திரிகையாளர்களுக்கு எதிரான குற்றங்களை புரிந்தோரை தண்டிக்காது தப்பவிடும் போக்கை முடிவுறுத்தி சட்டத்தின் ஆட்சியை நிலை நிறுத்துவதன் மூலம் வெளிப்பாட்டு சுதந்திரத்துக்கான பிராந்திய கூட்டுறவை வலுப்படுத்துவது என்கிற தலைப்பில் இந்த சர்வதேச மாநாடு நடந்தது. பிரதமர் ரணில் விக்ரமசிங்கே மற்றும் நிதியமைச்சர் மங்கள சமரவீர உள்ளிட்ட முக்கிய தலைவர்கள் பலரும் இந்த மாநாட்டில் கலந்து கொண்டிருந்தனர். அதற்கு பின்னர் கூட ஊடகவியலாளர் கொலைகள் தொடர்பில் ஒரு குற்றவாளி கூட கைது செய்யப்படவில்லை என்பது இங்கு கவனிக்கத்தக்கது. உண்மையில் இந்த ஆட்சியாளர்கள் நாட்டு மக்களை ஏமாற்றிவிட்டார்கள். அவர்களுக்கு உண்மையை எதிர்கொள்வதற்கு திராணி கிடையாது. முதுகெலும் பெற்றவர்கள். 2015 போர்க்குற்றங்கள் தொடர்பில் விசாரிக்க வெளிநாட்டு நீதிபதிகள் வழக்கு தொடர்களை உள்ளடக்கிய கலப்பு நீதிமன்ற பொறிமுறை ஒன்றை உருவாக்க இணங்கிவிட்டு 2018 அதனை செய்ய மாட்டோம் என்று பின்வாங்கியதுடன் அதன் மூலம் நாட்டின் சுயாதீனம் பாதுகாக்கப்பட்டது என்று சொன்னவர்கள்தானே இவர்கள். இத்தகையவர்களிடம் இருந்து நீதி எதிர்பார்ப்பது ஒருவேளை இந்த நாட்டு மக்களின் முட்டாள்தனமான செயல்களாகத்தான் இருக்கும். மகிந்த ஆட்சி காலத்தில் பாதிக்கப்பட்ட ஊடகவியலாளர்களுக்கு இழப்பீடு வழங்குவது தொடர்பில் ஒரு திட்டம் அரசால் அறிவிக்கப்பட்டது. அதற்கு வடகிழக்கில் இருந்து ஒரு தமிழ் ஊடகவியலாளர் கூட விண்ணப்பிக்கவில்லை என்பதில் இருந்தே இந்த ஆட்சியின் மீது அவர்கள் கொண்டிருக்கக்கூடிய நம்பிக்கை புலப்படவில்லையா? வடக்கு கிழக்கில் உள்ள ஊடகவியலாளர்கள் தான் அதிக அளவில் பாதிக்கப்பட்டவர்கள். ஆனாலும் அவர்கள் இழப்பீட்டுக்காக விண்ணப்பிக்க விரும்பவில்லை. அந்த இழப்பீட்டுக்கான மதிப்பீடுகள் கூட கேலிக்குரியவனாகவே இருக்கின்றன. வடக்கு கிழக்கில் ஊடகவியலாளர்கள் அதிக அளவில் பாதிக்கப்பட்டதற்கு போலீசார், படையினர் மற்றும் அவர்களோடு சேர்ந்து இயங்கிய தமிழ் ஒட்டுக்குழுக்கள் மீதே குற்றச்சாட்டுகள் இருக்கின்றன. இத்தகைய நிலையில் தமிழ் ஊடகவியலாளர்கள் தாம் அச்சுறுத்தப்பட்டது குறித்து போலீஸ் நிலையத்தில் முறையிட்டிருந்தால்தான் இழப்பீடு பெற முடியும் என்கிறார் ஊடக அமைச்சின் மேலதிக செயலாளர். ஐ ரிப்பீட், பிளீஸ் ஆபீசர்ஸ் மஸ்ட் லிசன் தட் யூ ஆர் இன்சிஸ்டிங் ஃபார் போலீஸ் ரிப்போர்ட். Whereas the allegations are against the police and forces. Understand this please. பரமுடியும் என்கிறார் அமைச்சின் மேலதிக செயலாளர். உலகம் முழுவதும் ஏற்றுக்கொள்ளப்பட்ட நடைமுறை அதுதானாம். அச்சுறுத்தல் அடக்குமுறைகள் குறித்தெல்லாம் ஆதாரங்கள் இருந்தால்தான் இழப்பீட்டை பெற்றுக் கொள்ளலாம். இதைவிட சுத்த கோமாளித்தனம் வேறு எதுவும் இருக்க முடியாது. ஊடக அமைச்சர் இதன் மீது கவனம் செலுத்த வேண்டும். மகிந்த ஆட்சி காலத்தில் வடக்கு கிழக்கு ஊடகவியலாளர்களுக்கு ஒரு கொலைக்களமாகவே இருந்தது. இதனால் ஊடகவியலாளர்கள் பலரும் உயிரை காத்துக்கொள்ள தமது பணியை விட்டு ஒதுங்க வேண்டியவர்களாக இருந்தார்கள். மேலும் பலர் தற்காலிகமாகவேனும் ஒதுங்கியிருந்தார்கள். அவர்களையெல்லாம் உனக்கு அச்சுறுத்தல் இருந்ததற்கு ஆதாரம் கொண்டு வா என்று கேட்பது நியாயமல்ல. எனவே தமிழ் ஊடகவியலாளர்களை பொறுத்தவரையில் கொழும்பில் இருந்து கொண்டு ஆட்சி நடத்தும் அதிகாரிகள் அணுகுமுறை சரியானதாக இருக்க முடியாது. வடக்கு கிழக்கின் புவியியல் மற்றும் அரசியல் நிலவரங்களை தெரிந்த புரிந்த அதிகாரிகளை உள்ளடக்கியதாக இந்த மதிப்பீட்டு குழுக்கள் இருந்தால் மட்டுமே இழப்பீட்டு விடயம் வெற்றிகரமானதாக அமைய முடியும் என்பதை ஊடக அமைச்சருக்கு தெரிவிக்க விரும்புகின்றேன். ஐ டேக் திஸ் ஆப்பர்ச்சுனிட்டி டு இன்ஃபார்ம் இந்த இயர் 2006 தி நியூஸ் பேப்பர் உதயன் வாஸ் அட்டாக்ட் பை 7 கன்மேன். We have the witness. We told this eternally. We told this to Honorable, then Honorable Basil Rajapaksa, he was minister. The president then, Honorable Mahinda Rajapaksa, he gave me immediately after the shooting incident around 7:30 p.m, Honorable Mahinda Rajapaksa gave me a call. I was in Colombo and said that they will, people got killed in your institution, they will catch the culprit or the murderer. In fact, they have caught the murderer. But Honorable Basil Rajapaksa got them released. telling that they caught a wrong person. But I have the name. The records are there. The records are there in the hospital. I will not tell in which hospital they may go and destroy, but it is there. And I have got witness to prove. But they are not taking up the case. How many times we go up and down to the police station, IGP, etc., etc. And this was investigated by one ASP. He was subsequently a DIG. I met him accidentally. He said the other day after his investigations, he gave the report, and then the IGP told him, it seems, leave it aside. He told me, this is the way the government attitude towards the killing of people or towards attacking the newspaper. No action is taken. How can a journalist work freely without fear? Still you are continue to, without taking them to task, you are allowing them freely, is to control the journalist. They can threaten them. They can give a call. Now see how many websites are attacking people. What action? When? On our Excellency, when Excellency was something written about tarnishing his image, immediately they caught the person, they arrested the person. Why it is not applied to the others? They say we don't have laws to control the websites, they don't have law. So from which law they caught the person who attacked the president in the Facebook? So you have different yardsticks. IGP has different yardsticks, president a different yardstick, different, and for the public there are different yardsticks. This is what continuing. If it was with the Honorable Mahinda Rajapaksa's period, forget about it. It's 4 years. Tell me, the government circle, have you punished even one person? No. You have to answer. I saw Honorable Minister Dalada, she's not here, I suppose. Justice Ministry, Defense Ministry, all are responsible. See, non-culprit is one of the Member of Parliament here. Everybody know. I don't need to tell the name. He has been doing this. His party killed ITAC members when they were visiting to Delft or when they were visiting to the island. And our Honorable Mahavai Senad Raja was attacked very badly. He was hospitalized. Swajilingam was attacked very badly, hospitalized. But he has escaped. Now I am telling you all very positively that the same person who had, on the instruction of, when he was a minister, on the instruction of his party or party leader, they attacked Udayan and killed people. We have the names. Even is helping him now by not taking any action of those cases. Because you all want a Tamil person to show as and when you all need somebody, they are the people whom you can buy easily. By giving ministerial portfolios, you can buy them, take them to UN, take them to anywhere in the world to show there is a Tamil person is with us. This is what Honorable Mahinda Rajapaksa did. Wherever he goes, he was taking him. And he was in fact in India, that particular MP was not allowed. No visas were given because he was charged on a murder. But then they arranged telephone investigations. And Honorable Mahinda Rajapaksa took him along with him to Delhi. Then, now, in what way UNB, Honorable Ranil Wickremesinghe's government is different? Same thing. We were told he was behind a ministerial post, and then our party was not much interested, then Honorable Ranil Wickremesinghe gave it up. You should not have asked even. Daytime, they got into Udayan Press and burned the press. They burnt it. The entire web was set. After that, every ambassadors or whoever comes there, even then the Prime Minister David Cameron, yes, he visited there. He had seen that. This is the democracy. Have you all? Have you all rectified the democracy? Have you safeguarded the journalist? No. What are you doing with Lasantha Wickremathunga's case, Eganikota's case? Why are you delaying it? Have a special court or something and finish the matter off. You will not do. I will tell you, even if again any other party comes, they will not take action against these people. So you can't call itself, say, first and foremost, the press should have freedom. The journalists should have freedom. Without that, how can you call it a democratic country? There's nobody to speak like that here, therefore I am coming out with all these truth. That's what I said in Tamil. When Sinhalese have no say, or they are not taken, their cases are not taken by the IGP, what about the Tamil cases? There are so many Tamils killed. Taraki Sivaram, Nadesan, Sugidharajan, so many people. And there were 5 people from my institution. Huh? Nothing. Simple matter. For the Inspector General of Police, it's a simple matter. So anybody can go and kill anybody, you will definitely escape. That is how he is escaped, that particular MP is escaped. Why can't you charge him? Why can't the CID charge them? Why can't they go? Now, that particular report is there with the IGP's office, given by the ASP. Media minister should take action immediately, calling for the report and look into the truth of it. We are prepared to produce the witnesses. Sometimes I have told you that I have witnessed, don't know whether they will be killed tomorrow, day after. Therefore, I think unless the ruling party immediately, along with the media minister, identify the cases, and unless they take it up not only in Colombo, right through Sri Lanka, and they have to be compensated. They are not compensated, first and foremost. But if it happened over here, you would have compensated it. Not a single Tamil family was compensated yet. Yes, please.
Some of the Tamil journalists have asked a time to come and meet me to discuss about compensation for all the Tamil journalists who died. So I'm hoping to meet them sometime next week or the week after when they come to Colombo. And I am following that up, and I will sort that issue out. But when it comes to the investigations, I believe most of these investigations are done, and so I believe it's with the Attorney General at the moment. So there's nothing much me as a media minister can do about it. But what I can do is I can follow it up with the IGP and the Attorney General and see how far these cases are going. But as for the compensation, we can arrange that for sure.
Thank you, Minister. As far as the investigations are concerned, it was only 2 cases that is being investigated. Now, I even handed over the papers to the Attorney General Department to take up 2-3 cases. But it is kept aside. No response. Is it a simple matter? Gunmen got into a media institution and randomly shot and killed people and other injured number of people. Is it a simple matter in your country? In Sri Lanka, I mean, in our country? No. Why actions are not taken? Forget about Honorable Mahinda Rajapaksa's period. Because Honorable Basil Rajapaksa safeguarded that particular culprit. He's a member of parliament today. But in the case of those investigations also, in that case, you will have to start it up. We are prepared to give all the evidence, witness, etc., etc. Don't you think that I waited from 2006, how many years today? We waited for so long. No justice. So this is what I said. Unless we some or other, the culprits should be punished irrespective of their capacity, whether they are member of parliament or whether they are laymen. Justice must be done. So many people. I know Honorable Mangala Samaravira, Honorable Ranil Wickremesinghe, they have the intention, but the other Attorney General Department, IGP, they all will have to cooperate and give them the maximum support. Here, partly they are working for the other party, partly they are working for, you know, all the departments are working for two parties. This is one of the other problems that we are facing now. So they are unable to do anything. I want the cases, the machine burnt cases and the incident in 2006 be investigated immediately. I don't know which machinery is responsible, but I gave the papers to Attorney General Department, I remember twice. They speak very nicely. And when I go out, I feel that it's going to be done in a day or two, but the politicians. As I told you, the ASP who investigated the matter, he met me after he became a DIG, but he met me accidentally after his retirement. He told me, I gave the papers immediately, his boss told to keep it aside. So this was the situation then. So who would have directed? It was the politician who would have directed him, don't take up the case. Now sometimes, if it goes in another 5 years time, the witness also may die, aging or whatever it is. Please. So I take this. I thank you for having given this time. Thank you very much.
Just another one. Stuti Garu Mantri Tumata, Milagar Garu Johnston Pranandu Mantuma, Ubutumata Tina Vinadi Visaka Pamana Kalia.
Garu Karaka Sabha Sabhaputumani, other Itamatma. අත්‍යවශ්‍ය අමාත්‍යංශයක් ගැන විවාදයට ලක් වෙන මොහොතක් එකක් මමත් ඔය අමාත්‍යංශයේ කාර්යයක් හිටියා මගේ විශාල අමාත්‍යංශ ගන්නත් තිබුණේ හැබැයි අද මම මතක් කරන්න කැමති මේ රටේ ජනතාවගේ දැවෙන ප්‍රශ්න වලට විසඳුම් ගණනාවක් දෙන්න පුළුවන් අමාත්‍යංශයක් මේ අමාත්‍යංශයේ 2006 ඉඳලා 2015 දක්වා මේ අමාත්‍යංශයෙන් විශාල සේවාවක් මේ රටේ පාරිභෝගික ජනතාවට සිද්ධ වුණා 2006 අපි මතක් කරනවා මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ නායකත්වය යට තිබුණු ආණ්ඩුවේ ගත ඉතාමත්ම හොඳ තීන්දුවක් තමයි ලංකා සතුස ආයතනය නැවත වාරයක් ආරම්භ කරන්න නැත්නම් අලුත් විදිහට ආරම්භ කරන්න පරණ සතුස තියෙනවා ඊළඟට මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ නායකත්වයෙන් තිබුණු ආණ්ඩුවේ ගත්ත තවත් ඉතාමත්ම හොඳ තීන්දුවක් තමයි ගොවි ජනතාව වෙනුවෙන් වී අලෙවි මණ්ඩලයේ නැවත වාරයක් ආරම්භ කිරීම මේ ආයතන දෙකෙන් ජාතික ජනතාවට දැනෙන විශාල සේවාවක් සිද්ධ වුණා කියන එක අපි පිළිගන්න ඕනේ. වී අලෙවි මණ්ඩලය ගත්තාම දෙදසතේ ආරම්භ කරලා රුපියල් 9.50ට විතර තිබුණේ ඒ කාලේ වී කිලෝ එක රුපියල් 9ට විතර ගියේ සාමාන්‍ය වෙළඳ පොලේ. දැන් අවුරුදු 11කට ඉස්සෙල්ලා වියලේ මණ්ඩලය ආරම්භ කරලා එදා මහින්ද චින්තනෙන් ගොවියන්ට පුරුදු වුණා රුපියල් 350 ගානේ පෝර සානාධාරයට පෝර ලබා දෙන්න අකණ්ඩව 2015 වෙනකම් ගොවියන්ට එක ලබා දුන්නා. ඒක බලාපොරොත්තු වුණේ මහින්ද චින්තනෙන් ගොවි ආර්ථිකයක් ගොවි ආර්ථික ශක්තිමත් කරන්න ගොවියාගේ ආර්ථිකය දියුණු කරන්න. ඒක හරියට ඉටු කිනුවා කියලා මම දැන් මගේ දැඩි විශ්වාසයක් තියෙනවා. ඒ නිසා තමයි තාමත් ඒ ගොවි පළාත්වල ජනතාව ඉතාමත් කෙලෙහි ගුණ ද ජනතාව අදටත් මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා නියෝජනය කරන්නේ කොහටද? ඒ පළාත්වලට ඡන්දෙ දෙනවා. රුපියල් 9ට 10ට තිබුණ වීකිලෝ එක ක්‍රමානුකූලව වැඩි කරලා රුපියල් 12 14 අපේ සිඩ්නි අපේ සභාපතිතුමා නේ එතුමා දන්නවා. එතුමාට උත්තරින්ල කතා කරන්න බැහැ නැත්නම් එතුමාත් කියයි. පොළොන්නරුව දිස්ත්‍රික්කේ රුපියල් 14 16 18 20 22 30 32 38 30 40 දක්වා වැඩි කෙරුවා. අවුරුදු 7ක වැනි කෙටි කාලයක් තුල නිදහස් ඉතිහාසයේ මුළු නිදහස් ඉතිහාසෙම වී කිලෝ එක වැඩිම විකුණලා තිබේ රුපියල් 9ට. 9යි 9යි 50යි. සහතික මිල රුපියල් 40ට වැඩි වුණ අවුරුදු 7ක් තුල. ගොවියන්ගේ නිෂ්පාදන වෙළඳ පොළට එද්දී ගබඩා ප්‍රශ්න රහසක් තිබුණා වියලේ මණ්ඩලයට. ගොවියන්ගේ තිබිච්ච වී ගබඩාල් ටික ඇඟලුම් කර්මාන්තවලට දීලා තිබුණා. විවිධ ආයතනවලට දීලා තිබුණා. බදු දීලා තිබුණා. ගබඩාල් ටික දිනු කරන්න උනා. ගබඩාල් අලුතෙන් ලබලා දුන්නා. තොන් 1,00,000 ගානක තිබිච්ච ගබඩා ධාරිතාව තොන් 2,50,000 දක්වා වැඩි වුණා. ඒ අවුරුදු 7. ඉතින් ගොවියන්ගේ ගොවි ආර්ථිකය ශක්තිමත් වුණා. දැන් මේ ආණ්ඩුව ගත්තාම පොරොන්දු ගණනාවක් දුන්නා. ගොවි ජනතාවට දුන්න පොරොන්දුව තමයි රුපියල් 40ට තිබුණ වී ප්‍රශ්නය රුපියල් 50ට වැඩි කරනවා කියලා කිව්වා. ඔන්න ගොවියන්ට දුන්න පළවෙනි පොරොන්දුව. රුපියල් 50ට කොහෙද ගත්තේ වී? වී ගන්නවා තියා වී ගන්න වැඩ පිළිලක් තිබුණේ නැහැ. මුළු ගොවි ආර්ථිකයම විනාශ කෙරුවා. ගොවි ආර්ථිකය බිඳුවට වැටුණා. අපි තාමත් කතා කරනවා. දැන් ගිය මේ කන්නේ වී ගොවිතැන වෙළඳ පොළට එනකොට අපි දැක්ක රුපියල් 22යි 28යි 30යි 32යි 27යි 20යි සමහර පළාත්වල කිසිම වැඩපිළිවෙලක් නැහැ. ඊළඟට අනිත් පැත්තෙන් වෙළඳ මාත්‍යංශය හරහා ලංකා සත්වස එක අලුතෙන් නිර්මාණය කරලා පරණ සත්වස එක එහෙම තියෙද්දි අනිත් පැත්තේ සත්වස විකුණලා 2002 ආණ්ඩුවේ සාකව දියුණු වුණා 320ක් දක්වා 2007 ඉඳලා 2015 දක්වා. අවිශාද එමතුමා එක පිළිගන්න. දැන් එතුමා 400ට වැඩි කරලා තියෙනවා. දැන් 400 420ක්. හැබැයි ඔබතුමා මගෙන හොයලා බලන්න ඔබතුමා දක්ෂ ඇමතිවරයෙක්. ඒ හින්දා තමයි අමාත්‍යංශ ගණනාවක් දීලා තියෙන්නේ. සතොස අලාභ ලැබුවේ පළවෙනි අවුරුද්ද විතරයි. ඒ අවුරුද්දින්න ගරු ඇමතිතුමා 2015 දක්වා හැමදාම ලාභ ලැබුවා. හැමදාම පිරිවැටුම වැඩි වුණා. ටර්නම එක හැමදාම වැඩි වුණා. හැම අවුරුද්දෙම වැඩි වුණා. අපි බාර දෙනකොට මම 2010 බාර ගන්නකොට මිලියන 900,09,000ක පිරිවැටුම අපි වැඩි කරුවා 2.5 දක්වා. මිලියන 2.25යි මාසකට. අපි පළවෙනි සමාගම් 10-15 ඇති හිටියා ලංකා සතු සායතනයේ. අද වෙද්දී අපි ඉතාමත්ම කනගාටුවෙන් කියන මන් දන්නේ ඔබතුමාට උදව් කරනවද කියලා ආණ්ඩුවෙන් මුදල් දෙනවද කියලා. අද වෙද්දී සම්පූර්ණයම ලංකා සතු සායතනයේ පාඩු ලබන තත්ත්වයට වැටලා ඇමතුමා. ඔබතුමා මේක ගොඩනගන්න හදනවා. අද වෙද්දී සභාපතිවරු මහිතන්නේ 9 දෙනෙක් මාරු වෙලා තියෙනවා මේ අවුරුදු 4ට. අපේ කාලේ එක සභාපතිතුමා හිටියේ. ඔබතුමා මේක ගැන හොයලා බලන්න. මේකෙන් විශාල දැනෙන සේවාවක් පාරිභෝගික ජනතාවට එකක් කන්ට්‍රෝල් ප්‍රයිස් එක ස්ථාවරව තියාගන්න හැම නගරෙකම. පුළුවන් ආයතනයක් ලංකා සතු සායතනෙ. ඉතින් ඔබතුමා මේක ගැන හොයලා බලන්න. මේකෙන් මහා විශාල විනාශයක් එනවා. ජෙනරේටර් ගෙනල්ලා තියෙනවා 420ක්. ඒ ජෙනරේටර් දාන්න බෑ සමහර තැන්වල. ඒවා දැන් ගබඩාවල සමහර තැන්ක තියෙන ඇමතුමා මේ ගැන වහම හොයලා බලලා මේවට ඔබතුමා තීන්දු ටිකන ගණී කියලා අපි විශ්වාස කරනවා. සමහර ජෙනරේටර් දාන්න තියෙන බිල්ඩින් වල තියන්න බෑ. ආයෙ තියෙනවා තවත් ආයතන ගණනාවක් මේ මොකද මේ කඩවල් අරගත්තේම කුලී ගෙවලා සමහර නිලධාරීන් කුලී ගෙවනවා අවුරුදු 6 7ට කුලී ගෙවලා. ඒ දවස්වල අවුරුදු 3කට විතරයි කුලිය දුන්නේ ඇඩ්වාන්ස් එක. තව කඩ 40 50ක් ඇමතුමා ඇරලා නැහැ. ඔබතුමා ඒකත් හොයලා බලලා ඒවා මේ රටේ ජනතාවට සේවයක් කරන්න පුළුවන් තැනක් ඒවා ලබලා දෙන්න කියලා ඔබතුමාට ඉතාමත්ම ඕඩකම ගිල්ලා ඒක ඉතාමත්ම හොඳ ආයතනයක්. මේවා විනාශ වෙන්න දෙන්න හොඳ නැහැ. මේවා ජාතික සම්පත්. මේ රටේ පාරිභෝගික ජනතාවට දැනෙන සේවාවක් ලබා දෙන්න පුළුවන් ස්ථානවල. ඊළඟට අද ගත්තාම ඔබතුමාට ඇමතිකම තිබ්බා කියලා මහ ලොකු දෙයක් කරන්නත් බැහැ ඇමතිතුමා. හේතුව මේ රටේ ආර්ථිකය වැටිලා ඉවරයි. මේ රටේ ආර්ථිකයේ දවසින් දවස කඩාන වැටෙනවා. බණ 2006 ඉඳලා 2015 දක්වා ආර්ථිකයේ වර්ධනය වුණ හැටි මේ රටේ. එක පැත්තකින් මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා යුද්ධයක් කරන ගමන් යටිතල පහසුකම් දිනු කරව මේ රටේ කාටවත් නැහැ කියන්න බෑ. බොරළු පාට කොන්ක්‍රීට් එක දාලා බ්ලොක් ගල් අර කුට්ටි ගල් අල්ලලා අන්තිමට ඒවා කාපට් දාන තත්ත්වය දිනු වුණා මේ රටේ. යටිතල පහසුවන් අතින් 2009 යුද්ධය අවසන් වුණාන් පස්සේ ශීඝ්‍ර සංවර්ධනයක් මේ රටේ සිද්ධ වුණා. මාර්ග පද්ධති අලුතෙන් කිලෝමීටර් 1000 ගණනකින් එකතු වුණා. දිස්ත්‍රික් එකට යාවෙන විදිහට කාපට් පාරවල් නිර්මාණය වුණා. දිස්ත්‍රික්ක දියුණු වුණා, නගර දියුණු වුණා. පළාත් මට්ටමින් ඒවා දියුණු වුණා. රටක් හැටියට අපිට අන්තිමට අධිවේගී මාර්ග අද රටේ නිර්මාණය වුණා එදා. ඒවට ගැහුවා එදා. ඒවට පහර දුන්නා. ඒවලින් හොරා කරනවා කිව්වා. ඒවල ඇස්තමේන්තු ගනල්ලා කිව්වා මේ ඇස්තමේන්තු අනුව රත්තරන් වලින් මේ පාරවල් හදන්න පුළුවන් කියලා පහර දුන්නා. ඒවා පහර දෙන්න ඕන විදිහට වෙබ් ජාලාවක් නිර්මාණය කරගත්තා. බටර ආධිරාජ්‍යවාදීන් ආවේ මුදල් වලින්. ඒවා නිර්මාණය කළ රටක් බේරගත්ත නායකයර මඩ ගැහුවා. ඇමතුරුන්ට මඩ ගැහුවා. රාජ්‍ය නිලධාරීන්ට මඩ ගැහුවා. සමස්ත රටටම එදා ගැහුවා මඩ ගැහුවා. අද ඒ වෙබ් ජාල තාම ක්‍රියාත්මක වෙනවා. ඒ වෙබ් ජාල වලින් විපක්ෂයේ විතරක් නෙමෙයි ආණ්ඩුවෙත් ඇමතිරුන්ට ගහන්න උනාට ඒවයින් ගහනවා. එදා දුන්නේ අධිරාජ්‍යවාදීන්ගේ සල්ලි ඩොලර් වලින්. අද දෙන්නේ කවුද? අද දෙන්නේ රනිල් වික්‍රමසිංහ මහත්තයාගේ දකුණු අත කෝටි ප්‍රකෝටි ගණන් අවුරුද්දකට පොම්ප කරන්නේ මේ වෙබ් ජාල වලට. ගහලම් පරම්පරාක් ළමෙක් නැති මිනිස්සු මේ රටේ දේශපාලඥයන්ට පහර දෙනවා. නිලධාරීන්ට පහර දෙනවා. මාධ්‍ය ආයතනට පහර දෙනවා. වෙන කවුරුත් නෙමෙයි රනිල් වික්‍රමසිංහ මහත්තයාගේ දකුණු අත රාජකීය විද්‍යාලේ යාළුවා. පවුලක් නැ ළමෙක් නැ පහර පිට පහර ගහන මිනිස්සුන්ට දේශපාලඥ මුළු සමස්ත දේශපාලඥම ගහනවා. වෙබ් වලට දෙනවා ලක්ෂ ගණන් සල්ලි. පට්ටපල් බොරු ගහනවා. මට පහර ගැහුවා. නඩු දැම්මා. අද එකින් එක සත්‍ය ජයග්‍රහණය කරගෙන යනවා. මා ලොකුට කතා කරන කොමිෂන් සභාව ගැන. කොමිෂන් සභාව විකුණලා රාජ්‍ය බලය ගත්තේ. අද මොකක්ද දලා දෙන කොලිස් කොමිෂන් සභාවට? පොලිස් කොමිෂන් සභාවෙන් දෙන තීන්දුව පොලිස් ප්‍රතික්‍රියාත්මක කරන්නේ. පොලිස් ප්‍රතිර ඕන ක්‍රියාත්මක කරන්නේ ඔහුට ඕන දේවල්. මැතිවර කොමසාරිස් මොනවද කියන්නේ? ඒ කාලේ මැතිවර කොමසාරිස් වීරෙක් වගේ හිටියේ. කිව්වේ වෙඩි තියන්න කියලා. කකුලෙන් පල්ලේ හැනේ කකුලෙන් උඩට අත්තරි තියන්න කිව්වා. හදේ මැතිවර කොමසාරිස් කියනවා මට ඡන්ද තියන්න බැරුවොත් මං ඉල්ල ලස්සෙලා යනවා කියලා. ඔන්න සුවාදීන මැතිවර කොමසන් සභාව. ඡන්ද නැහැ. නමට විතරයි. පාදේ සභාව ඡන්දෙ තියන්නේ නැතුව කල් ගත්තා. පොඩි මිනිස්සුන්ට ගමේ මිනිස්සුන්ට mantri කෙනෙක් තෝරගන්න ඉඩ දුන්නේ නැහැ. අන්තිමටයි පාරට දැස්සා. පාරවල් දිගේ ඇවිද්දා සටන් කරුවා. මැතිර කොමසාරිස් කාර්යාලයට ගියා අපේ ගම්වල ඉන්න නායකයෝ. බොහෝම අමාරුවෙන් ඡන්දෙ ගත්තේ. හැබැයි ඒ කාලේ කිව්වේ මහින්ද මාරවක්ස මහත්ය කාලේ ප්‍රජාතන්ත්‍රවාදේ නැහැ කියලා. එතුමා උතුරෙත් ගිලා ඡන්දේ තිබ්බා. කැබිනට් එකේ කැබිනට් ඇමතිවරයා දා කිව්වා මේ ඡන්දේ තියන්න එපා පරදිනවා කියලා. මහින්ද රාජපක්ෂ මහත්තයා කිව්වා පරදිනවත් ඡන්ද තියන්න ඕනේ ඒක තමයි ප්‍රජාතන්ත්‍රවාදය කියන්නේ කියලා. හැබැයි එහෙම නායකයර තමයි කිව්වේ ඒකාධිපතිය කියලා. අන්තිමට අවුරුදු දෙකක් ඡන්ද නැහැ ප්‍රාදේ සභා ඡන්දේ. ප්‍රාදේ සභා ඡන්දේ නැහැ. ඡන්දේ ගත්තා. ඡන්දේ ප්‍රතිඵල පෙබරවාරි 10 වෙනිදා පෙන්නුවා මේ රටේ මිනිස්සු. ආණ්ඩුවට නිසි උත්තරය දුන්නා. බහුතරයක් පළාත්පා නායතන ලංකා ඉතිහාසයේ පළවෙනි වතාවට අලුත් පක්ෂයක් නිර්මාණය කළ මහින්ද රාජපක්ෂ මහත්තය නායකත්වයේ දීලා පළාත්පා නායතන ජයග්‍රහණය කෙරුවා. අවුරුදු දෙකයි ගියේ. දැන් අවුරුදු හතරයි. මමත් පළාත් සභාවෙන් ආවේ. මේ ගමගේ ඇමතිතුමත් පළාත් සභාවෙන් ආවේ. පළාත් සභාවෙන් විශාල වැඩ කොටසක් වුණා. ඒ විතරක් නෙමෙයි හොඳ දේශපාලකයෝ බිහි වුණා පළාත් සභා ක්‍රමය තුල. අද පළාත් සභා නැහැ. අද ආණ්ඩුකාරවරයෝ පාලනය කරන්නේ. නිලධාරීන්ගේ අතර ගිහිල්ලා බදුගෙන ජනතාවගේ තීන්දුව කරන්නේ එක්කෙනෙක් ඕ නිලධාරී. ප්‍රාදේශීය සභාවේ තෝටි කම තමයි උනේ. ප්‍රාදේශීය සභාවේ කොමසාරිස්වරු ඒ ලේකම්වරයා පාලනය කරුවේ. ජනතාවගේ ඕනෑපාකම් ඉටු කරුවේ එක්කෙනෙක්. දැන් පළාත් සභාවේ සිද්ධ වෙන්නේ නේදමයි. අද ඡන්ද නැහැ. පළාත් සභාව ගැන කතා කරන්නේ මැතිවරණ ගැන කතා කරන්නේ නැත් නේ අපි ආරෙන්න. ඒක තමයි ඇත්ත කතන්දරේ. ඇයි මේ ඡන්ද තියන්නේ නැත්තේ? ඡන්ද තියන්නේ නැත්නම් නෝ ඡන්ද තිබ්බොත් පරදිනවා කියලා. ඒක තමයි පෙබරවාරි 10 වෙනිදා ජනතාව පිළිතුරු ලැබුණා. දැනගෙන ඉන්න පරදිනවා කියලා ඉඳ කල් දාගත්තා. ඇයි කල් දාන්නේ? හොරකම් කරන්න. ඒක තමයි පළවෙනි මාස තුනේ කරුවේ. මේ ඉන්න කවුරුත් එක්ක එකග වෙන්නේ නැහැ. ඒක කෙරේ රනිල් වික්‍රමසිංහ මහත්මයා. අගමැතිතුමා. එතුමගේ යාළුවා මලික්. එතුමගේ යාළුවා අර්ජුන් මහේන්ද්‍ර. මේ තමයි හොර තක්කඩිය ටික. අපිට හොරු කියලා පහර දීලා නඩු දැම්මේ. අහිංසක රටේ මිනිස්සුන්ගේ මහ බැංකු හොරා කෑවා. ජනාධිපතිතුමා කියනවා බිලියන ගාණක් කියලා. රාජ්‍ය මුදල් ඇමති කියනවා ට්‍රිලියනක් කියලා. අද මොකද සිද්ධ වෙලා තියෙන්නේ? දැන් කියනවා ඊළඟ ආණ්ඩුව ගන්නවලු. ඊළඟ ජනාධිපතිකමත් ගන්නවලු. අවුරුදු දෙකෙන් තිබ්බ ප්‍රාදේශීය සභාව දිනා ගන්න බැරි ඉච්චේ කොහොදා ඒ ඡන්ද දිනන්නේ? ඊළඟට අවුරුදු 10ක් එක්සත් ජාතිපක්ෂ විපක්ෂ ඉඳලා 93 ඉඳන් හිටියා. මම එක්සත් ජාතිපක්ෂ නියෝජනය කරුවා. අවුරුදු දෙක ආණ්ඩුවක් හම් වුණා. ඔය මලික් සමරවික්‍රමලා ගත්ත තීන්දුව తీරන ඉඳන් UMP ට අවුරුදු දෙකෙන් ගෙදර යන්න වුණා. ඒක තමයි ඇත්ත හදන්දරේ. මේ පොඩි කැබිනට්ටුවක් රාජකීය කැබිනට්ටුවක් මේ රට පාලනය කරන්නේ. වෙන කවුරුත් නෙමෙයි. ඒක තමයි ඇත්ත තත්ත්වය. මේකේ නැමතුරු ඉන්න නිකන් නමට. නියෝජ්‍යවද රාජ්‍යවද නමට. පොඩ්ඩක් කෑ ගැහුවොත් කැමැතිකමක් දෙනවා. සටන් කරුවොත් කැමැතිකමක් දෙනවා. දීලා කපනවා ඊට පස්සේ. වැඩ කරන්න පුළුවන් දක්ෂයෙක් ඉන්න ඕන තරම්. වැඩ කරන්න ඉඩ දෙන්නේ නැහැ. ඒක තමයි ඇත්ත හතන්දරේ. UMP ආගේ හද සාක්ෂියෙන් එක කල්පනා කරුවොත් මම කියන දේවල් ඇත්ත කියලා කියනවා. අපි ඔතන හිටියා අපි දන්නවා ඇත්ත தත්ත මොකද්ද කියලා. විනාශ කරුවා. විනාශෙන් විනාශයට ගමන් කරනවා. කිව්වේ නළුවෙක් නෙමේ මොළයක් කියලා. දැන් මොළේ වැඩ කොහමද? ආර්ථික වර්ධන වේගයේ 106.8% මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ කාලේ. අද දකුණු ආසියාවේ ආර්ථික යටින් අඩුම වර්ධන වේගයේ ශ්‍රී ලංකාව. ඔන්න ලබලා දින ජයග්‍රහණ. අර අජිත් මහත්තයා වෙනවා කියන වගේ දැන් සතුටු වෙන්න ලෑස්තිලා ඉන්න. නැත්නම් සතුටු වෙයල්ලා. තිසා දැමතුමාගේ ඉල්ලීමක් කරනවා කැඳවන්න ඔබතුමා. ওই නගරවල ඉන්න ව්‍යාපාරිකයෝ. ඒ කාලේ මහින්ද රාජපක්ෂ මහත්තයා කාලේ ටෙලිෆෝන් කෝල් එකක් දුන්න ගමන් කොටුවේ ව්‍යාපාරිකයන්ට එල හම්බෙන්න පුළුවන් රැස්වීම දෙනවා. ඒ කාලේ හිටු ජයසුන්දර මහත්තයා ලේකම්තුමා අවස්ථාව දෙනවා. අද මුළු කොටුවට ගිහිලා බලන්න වැඩි දුර යන්න ඕනේ නැහැ. කිලෝමීටර් 8ක් එහාට යන්න කොටුවට. UMP ගේ ආර්ථිකය බලන්න පුළුවන්. මේ රටේ හිටපු ප්‍රධාන බල ආනයනකරුවන්. මේ රට නිර්මාණය කරපු ආනයනකරුවන් ව්‍යාපාරිකයන් කෝටි ප්‍රකෝටිපතියන් ඉවරයි. ඔවුන් බංකොලොත් වෙලා ඔවුන්ගේ ගොඩනැගිලි ඔවුන් උපයගත්ත වත්කම් බැංකුවල තියලා අද බැංකුවලින් ඒවා දෙන්දේසිය දාලා තියෙනවා. ඔවුන් අපිත් එක්ක කරපු සාකච්ඡාල කිව්වා ඉවරයි විනාසයි කියලා. ආය ආර්ථිකය ගැන හොයන්න යන්න ඕනේ නැහැ. ආයි මංගල සමරීර ඇමතුමාගේ කතන්දර අහන්න ඕනේ නැහැ. ගිහිලා බලන්න නගරේට එලා තියෙන්නේ මොකද්ද කියලා. ගිහිලා බලන්න නුවර නගරේට එලා තියෙන්නේ මොකද්ද කියලා. ගාල්ල නගරේට යන්න, කුරුණෑර නගරේට යන්න, අනුරාධපුර නගරේට යන්න, පොළොන්නරුව නගරේට යන්න, මාතර නගරේට යන්න. ප්‍රධාන නගරවල මුළු ව්‍යාපාර ශ්‍රේෂ්ඨම කඩාවැදලා ඉවරයි. මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ කාලේ සීයට අටට නමයට තනි ඉලක්කමට ගෙනාපු බැංකු පොලියද සියයට දාහතරා මාරයි සියයට පහළොයි සියයට දාසයයි. එකට එකකින් පොලි අනුපාතය වැඩි වෙලා රුපියල් කෝටියක් ගෙව්වොත් ඒ කාලේ මහින්දරාජපක්ෂ මහත්තයා කාලේ ලක්ෂ 7යි පොලිය දැන් ලක්ෂ 15යි 16යි. පොඩි මිනිහට ත්‍රිවිලයක් ගන්න බෑ ලීස් එක 150කින් අඩු කරුවා. පොඩි මිනිහට මොටරසයිකලයක් ගන්න බෑ 150කින් ලීස් එක අඩු කරුවා. මුළු පොඩි මිනිහටම ගැහුවා බුද්ධි කැමැතිතුමා නියෝජ්‍ය ඇමතිතුමා ඔබතුමා හැම තියෙන්න ඕනේ වැරදිලා කිව්වේ නියෝජ්‍ය ඇමති කියලා. හැමදාම එකේ ලේසියෙන් හම් වෙන්නේ ඔකත් හම්බෙච්ච ලොකු දෙයක් රැකගෙන ඉන්න විනාශ කරුවා විනාශම කරලා දැම්මා. පොඩි මිනිහා ගැන හදා කරුවේ පොඩි මිනිහාට වාහනයක් ගන්න ඉඩ සලස්සනවා කියලා පොරොන්දු දුන්නේ. අද පොඩි වාහනේ ලක්ෂ 15කින් 16කින් 18කින් වැඩි වෙලා එදා පොඩි මිනිස්සු ගත්ත පොඩි බඩි වාහනේ පොඩි වෑන්යක් ගත්තා පොඩි කාර්යයක් ගත්තා සල්ලි නැත්තම් ෆුල් ලීස් එකක් දාලා ගත්ත එක ගෙව්වා. මිනිස්සු දියුණු වුණා. ඒක තමයි අවශ්‍ය. ඒක තමයි දියුණු රටවල් වල අපි දකලා තියෙනවා. මේ රට යන දන්න හැමදේම තමයි හොඳට. යථාර්ථය ඒකයි. අද සම්පූර්ණ මෙවරයි. රාජ්‍ය සේකර දුන්න මොටරසයිකලයක් රාජ්‍ය සේකර ඉක්මනින් ගිහිල්ලා වැඩ කරන්න අලුත් ක්‍රමයට මහින්දාට පක්ෂ ජනාධිපතිතුමා දුන්න වරන්දුවක් 50,000 ආපහු ගෙවනවා කියලා දුන්නාද? නෑ. පට්ටපල් බොරු කියලා රාජ්‍ය බලගත්ත නායකයා අගමැති රනිල් වික්‍රමසිංහ මහත්තයා. ඒක තමයි ඇත්ත. ගමේ මිනිහගේ දුක අඳුරන්නේ නැති නායකයා රාජ්‍ය බලය අරගෙන මුළු රටම විනාශ කරලා ඉවරයි.
ඔබතුමාට තව විනාඩි දෙකක් තියෙනවා. විනාඩි දෙක.
හොරකම් කරලා. ඒක තමයි ඇත්ත කතන්දරේ. බාණ්ඩ බින ගත්තොත් ස්ථාවර නැහැ. රුපියල කඩාන යන බලාගෙන ඉද්දි 130 තිබුණු ඩොලර් එක රුපියල් 180 නගලා ආනානි කරු කොහෙද බේරෙන්නේ? කඩා වැටෙනවා. හෙටක් ගැන බලාපොරොත්තුවක් තියාගන්න බෑ. ඒ නිසා බඳුරු ගුණ දැමතුමාගේ වෙලා විනාඩි 10ක් විතර එතුමා ඉන්නේ නැහැ කියලා කියලා
තියෙනවා.
විනාසයි මේකත්. අර දැන් ඊයේ පෙරේදා දෙනවා දැන් ඔයිල් කම්පනියක් මම දැක්ක රනිල් කුසි මහත්තයා ප්‍රවෘත්තිල මම දැක්ක කියනවා ආ 30 නෙමෙයි මම දැන් 40 සාකච්ඡා කරගෙන යනවා කියලා. ඔමන් රාජ්‍යයෙන් මේ ආයෝජනය කරන්න කියලා ඩොලර් බිලියන 3.8ක් රයිට් මම දැක්ක ප්‍රවෘත්තිල වාර්තාවල තියෙනවා. දැන් ඕකත් අර කුලිය වීඩියෝ ඒ වගේම අද්දකම ගේ දිස්ත්‍රික්කේ බුද්ධි ගමතට ඉනනවා කියන කොට හා කුලිය වීඩියෝ තමයි ඔක්කොම බඩු යන්නේ සියලු ඒවා සාමාජික ව්‍යාපාරයන් පටන්ගෙන කුලියා පිටියෙන් හොක්ස් එකන එක දෙන කුලියා පිටියට ඒව අනිත් දිස්ත්‍රික්කට හම් වෙන්නේ නැහැ ලේසියෙන්. හරි දැන් හොක්ස් එකන එක දෙනවා කියලා දුන්නාද? මව් සමාගමවත් දන්නේ නැහැ. දැන් කියලා ඔමන් රාජ්‍යයෙන් දෙනවා කියලා එල්ලා ආයෝජනය. ඔමන් රාජ්‍ය දන්නේ නැහැ. මව් සමිතියවත් නැතුව මෙහි සාකා පිහිටවන ආණ්ඩුවක් බවට මේ ආණ්ඩුව පරිවර්තනලා තියෙනවා. මම දැක්ක ඉපදෙ නිට්ටය වුණේ ඉතින් කියන්නේ. ආ කුලියා පිටිය නිට්ටය එක්කවලු. ඒක දිහා හරියට කුලිය පිටියෙන් වෝක්ස් එකෙන් එකහා වගේ නිට්ටෑවා ඉන්නවා කියනෝ පේන්නේ වෝක්ස් එකෙන් එනවා කියනෝ පේන්නේ ඈ ඩොලර් පුලියන 3.8ක් එනවා කියලා පෙන්නන ඕමානෙන් නිට්ටෑවා වගේ. ඒක තාම මන්ද නිට්ටම දැක පත්‍රය දා දෙනවා ඒ හම්බන්තොට පැත්තේ මුත එළියට එළිය. කොහේ එතකොට ඕමාන් නගත් වෙනවා ඒ පැත්තෙන්. මේ ආණ්ඩුවත් ඒ වගේ වැඩ පිළිලා නිට්ටෑවා වගේ පේන්නවා කි ඉන්නවා පේන්නේ ඊට පස්සේ විනාසයි. මේ දක්ෂයි ඉන්න වැඩ කරන්න පුළුවන් අය. දැන් රුවන් ජීලවන්ත මහත්තයත් එහෙමයි. ওই පක්ෂේ නායකයෙන්න ඔය කවදාකවත් එන්න දෙන්නේ නැහැ. මගේ යාළුවයි කාරේ නලා හොඳ වැදගත් මහත්තෙක්. වැදගත් දේශපාලකනේ. දෙන්නේ නැහැ. ඔළුව උස්සන්න දෙන්නේ නැහැ. නිකම් മന്ത്രി ඊළඟට නියෝජ්‍ය මහලේකම් ඊළඟට මහලේකම් ඊළඟට මොකද්ද? අගමැති. එදා කුලිය පිටිය දෙන්නේ. හොඳම ඇත්ත හතන්දරේ. ඒ නිසා අපි පැහැදිලිව කියනවා මේ ආණ්ඩුව බොරු කප්ප බොරු ගොඩක් කියලා ආවේ. ලක්ෂ 10ක් රස්සා දෙනවා කියලා තරුණ තරුණියට කොහෙද දීලා තියෙන්නේ? ලක්ෂ 84 ඉඳලා 79 වැහැලා. රස්සා ලක්ෂ 6ක් නැති වෙලා රටේ. මේ අපි කියන වාර්තා නෙමෙයි. මහ බැංකු වාර්තාලා තියෙනවා. ඒ කාලේ අපිට මඩ ගැහුවගේ මඩ ගහන්නේ නැහැ. අපි ඇත්ත කියන්නේ. යථාර්ථය මේකයි. මුළු රටක් විනාශ කරලා ඉවරයි. මේ ආත්මේ මේ පරිසන්දන මතක තියාගන්න. එකක් මහින්ද රාජපක්ෂ මහත්තයා කරපු අපරාධේ. දැන් අපි දැක්ක උදේ මහත්මයා මගේ යාළුවා ඒ කාලේ ඉඳලා. ආ ඔව් උදේ පත්තරේ එතුමා සර්ණ මන්තිතුමා. එතුමා දැක හදා කරන එතුමා කියනවා 2006 ආවා ගිනි තිබ්බා ඒව ගැන හෙව්වේ නැහැ. හොයන්න. බොරු නඩු දාන්න බවිට දැම්මා වගේ. ඒව හොයන්න. වැඩි කල්ලා ඉන්නවට මිනිස්සු දඬුවම් කරන්න. ඒවත් තියාගෙන අර මයින්හමගේ තලන්න එපා. බොරු නඩු දාන්න එපා. අල්ලස් කොමිසමෙන් මට දැම්ම නඩු 10ක්. පට්ටබල් බොරු නඩු. ඒක කොහෙද ස්වාධීනත්වය තියෙන්නේ? ඒක හිටියා නෝන කෙනෙක්. නිරුක්ෂිදයස්. තනිකර UMP අතකොළුවක්. රනිල් වික්‍රමසිංහ මහත්තයාගේ නෝනගේ පෞද්ගලික යාළුවා. බොරුවට ගෙනල්ලා තමන්ට විරුද්ධ දේශපාලකෙක් ගෙනල්ලා නඩු දැම්මා. මට එහෙම නඩු දැම්මේ. අපහාස කරලා, නින්දා අපහාස කරලා, හිරගල් දාලා අපිට කරපු අපරාධ. කොමිසන් සභා, හොඳ ස්වාධීන කොමිසන් සභා, ව්‍යවස්ථා සභාවත් එහෙමයි. පේන්න ව්‍යවස්ථා සභා බොහොම ස්වාධීනයි නෑ. ඒක ස්වාධීනෙක් නෑ. ඔක්කොම ඉන්නේ කචරලා බහුතරයා. ඒකද වැදගත් කතන්දරේ. අඩුමානේ අද විපක්ෂයක් තියෙනවා. ආණ්ඩුවේ කඩේ ගියේ නැති විපක්ෂයක්. එදා ගිය විපක්ෂය ආණ්ඩුවේ කඩේ ගිය විපක්ෂය. හැම මඟුලම සම්මත කරන්නේ අත ඉස්සුවා. සුප්‍රීම උසාවියෙන් තීන්දුව දීපුවම පනතකට ඒ පනත සංශෝධනයට ඔක්කොම ඇතුළත් කරලා පාර්ලිමේන්තුවත් විකෘති කරපු ආණ්ඩුවක් මේ ආණ්ඩුව. රටේ ආර්ථික විතරක් නෙමෙයි. පාර්ලිමේන්තුවේ සම්ප්‍රදාත් අමු අමු උල්ලංඝන කරපු කාලකන්ණි ආණ්ඩුවක් මේ ආණ්ඩුව. ඒක නැත්ත හදන්දරේ. මේක අපි පිළිගන්න ඕනේ. එහෙනම් තමයි තමුන්නාස්සා ජනතා ප්‍රතික්ෂේප කරපු අවුරුදු දෙකෙන් දැන් කොහොමද ආයේ ඡන්ද දිනන්නේ? අවුරුදු 10ක් මහින්ද රාජපක්ෂ මහත්තයා රට පාලනය කළා මඩ ගහලා ගහලා එතුමා වෙනෝනා පරද්දලා ලක්ෂ 62ක් අරගෙන එතුමාගේ මහලේකම්ම ජනාධිපති අපේක්ෂාදියට දාලා UMP එක මාස 6න් ගියා මහ මැතිවරණයට. මොකද ප්‍රතිඵලය 106යි. අවුරුදු 10ක් රට පාලනය කළා මහින්ද මහත්තයා ගහලා ගහලා හොරු කියලා නම් තියලා මිරිමරුව කියලා නම් තියලා ඒකාධිපතිය කියලා නම් තියලා ඒත් මාස 6න් ඡන්දෙට ගියාම හිරගෙවල්ලට සහෝදරෝ ටික දාලා පුත්තු ටික හිරගෙවල්ලට දාලා ඇමතුරු හිරගෙවල්ලට දාලා මාස 6න් ගිය ඡන්දෙක් ගන්න බැරි වුණ 113ක් ආයි කොහෙද ගන්නෙ? මේ වගේ රටක් විනාශය කරලා මුළු පක්ෂ ඔක්කොම විකෘති කරලා 19ට බලෙන් අත්උස්සවගෙන මහ විනාශයක් කරපු තමුන්නාස්සට මාස 6න් ඡන්දෙට ගියාම මිනිස්සු දුන්නේ බලය UMP එකට. දැන් අවුරුදු 4කට පස්සේ හම්බෙයිද? පුංචි ඡන්ද ගැහුවා දුවන්න දුන්නා මිනිස්සු ජනතාව උත්තරේ. තියන්න පුළුවන් බලස්ස බඩන්නේ. මොළු පළාත් සභාව බහුතරයක්ම දිනනවා. ඒකද වැත්ත හදන්නේ? අද උතුරේ ඡන්ද නැහැ. වයින්ද මහත්ත කල්ලේ ඡන්ද තිබුණ නැත්තම් පාරවලට බැහැලා සමහර නායකයෝ. දෙවියන් ජනතාව නියෝජනය කරන නායකයෝ. අද ඡන්ද නැහැ. ඒත් ප්‍රශ්නයක් නැහැ. අගමැති රනිල් වික්‍රමසිංහ මහත්තයා ඉන්නවනම් ඒක තමයි ඒගොල්ලන්ගේ න්‍යාය. රාජපක්ෂ මහත්තයා ඉන්නේ නැත්නම් හරි කෙලවුණක් කමන්නේ නැහැ. රනිල් වික්‍රමසිංහ මහත්තයා ඉන්නවනම් හොඳයි. රනිල් වික්‍රමසිංහ මහත්තයාගේ කුට්ටිය හම්බෙනවා නම් එච්චරයි. ඒක තමයි ඇත්ත කතන්දරේ. අපි දැක්ක ඔක්තෝබර් 26 ඉල ක්‍රියාත්මක වෙච්ච ආකාරය දවස් 52 මේ රටේ ජනතාවට දැනෙන්න ලැබුණා. අපි කියනවා අපි ජයග්‍රහණයක් ලැබුවේ කියලා. අපි මේක හැප්පුණා. අපි මැදට බැස්සා. හැප්පුණා. අපි කිව්වා විපක්ෂ නැකමට දෙන්න. මේකේ ඉන්න විපක්ෂයේ හංසර ඡන්ද ගහපු අය. ඒක විපක්ෂ නායකත් එහෙමයි. ප්‍රධාන සංවිධායකගේ පක්ෂෙත් එහෙමයි. අපි කිව්වා මේ බෝඩ් මේ මොකද මේ හංසර කඩේ ගිය අය. මේගොල්ල විපක්ෂ නෙමෙයි නියෝජනය කරන්නේ ආණ්ඩුව. ආණ්ඩුවට අවශ්‍යල අත උස්සන්නින් අය කියලා. සැබෑ විපක්ෂ නෙමෙයි කියලා. අද සැබෑ විපක්ෂ නියෝජනය කරන මහින්ද රාජපක්ෂ මහත්තයා විපක්ෂ නායකයලා තියෙනවා. එයින් අද වෙනස් වීගෙන යන්නේ. පාර්ලිමේන්තුවේ දාපු සෙල්ලම් දැන් දාගන්න බැරිලා තියෙනවා. 3-2 බලය නැති වෙලා තියෙනවා. අද කඩාන වැඩන ආණ්ඩුවක් මේ අන්තිම අයවැය. මේ බොරු අයවැයක්. බොරු ගණන් හිලව්. මේවා ක්‍රියාත්මක කරන්න හම්බෙන්නේ නැහැ. ඡන්ද තිබෙදවන් තමුන්නාසේ ගෙදර යවනවා ජනතාව. ඒක ඇත්ත. බය නැත්තම් තියන්න බල සභා ඡන්ද. ආයි ජනාධිපතිවරයා යන මහවැදිනේ තියන්න පුළුවන්. නැත්තම් කැමැත්තෙන් අපි යම් පාර්ලිමේන්තු විසරෝගෙන පාර්ලිමේන්තු මැතිවරණයට අපි කියන දේවල් බොරු දැත්තද කියලා ජනතාව තීන්දුවක් දෙයි. ඒ නිසා අපි මතක් කරන මේ ලාදී මේ රට තවදුරටත් විනාශ කරන්න එපා. දවස ගාන විනාශ කරන්න එපා. මේ රට අපේ රට. මේ ජනතාව අපේ ජනතාව. මේ රට විනාශ වෙනවා කියන්නේ මුළු රටක් විනාශ වෙන්නේ. මේ රටේ ආර්ථික විනාශ වෙනවා කියන්නේ මුළු ජනතාවක් විනාශ වෙන්නේ. මේ රටේ ආර්ථික විනාශ වෙනවා කියන්නේ මුළු ව්‍යාපාරික ප්‍රජාව විනාශ වෙන එක කියන්නේ. ඒක ගොඩනගන්න ලේසි වෙන්නේ නැහැ. ඒක තමයි යථාර්ථය. ඒ නිසා අපි කියනවා මේ ආණ්ඩුවට කාලේ නාස්ති කරන්න එපා. මිනිස්සුන්ට අවස්ථාව දෙන්න. අද ඒකාධිපතියෙක්ට යට වෙලා දෙනවා UMP එක. ඒකාධිපතියෙක්ට මුළු පාර්ලිමේන්තුවේම බලය යටකරගෙන ඉන්නවා. රනිල් වික්‍රමසිංහ මහත්තයාගේ ඒකාධිපතිත්වය. මහින්ද රාජපක්ෂ මහත්තයා ඒකාධිපතියෙක් නෙමෙයි. එතුමා සියලුම දෙනාට අහුන්කම් දුන්නා, සියලු දෙනාට එක වැඩ කෙරුවා. මේ රටේ දන දෙන සේනාවක් කෙරුවා. එතුමා ණය ගත්තා කියලා ණය කන්දක් කියලා ගැහුවා. එතුමා ගත්ත ණය වලින් වැඩ කෙරුවා මේ රටට. දකින 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 තැන තියෙන මහින්ද රාජපක්ෂ මහත්තයා නිර්මාණය කරපු දේවල් බිලියන 7.7 ගණනක ණය අරගෙන වැඩ කෙරුවා. පේන්න වැඩ තියෙනවා. තමුන්නාස බිලියන 6.7 ගණනක ණය ගත්තා. මොනවද කරලා තියෙන්නේ? චීනට ගිහිල්ලා වික්කා. අපේ වලය මේ රට තිබුණු සම්පතක්. ඒකෙන් ගත්ත ඩොලර් බිලියන එකට වැඩිය. කොහේ සල්ලි? හද්ද අඩු වෙන්න බෑකෝ බිලියන එකේ නේද? අඩු වෙලා දිනවද නේ? වැඩි වෙලා. වැඩි වෙලා නම් කොහේ ගත්ත සල්ලි වලට මොකද උනේ?
ඔබතුමාට විනාඩි 2 කාලයක් තියෙනවා.
ඒ සල්ලි වලින් තමයි ඒ සල්ලි හොරගම් කරනවා. හොරගම් කළා රාජ්‍ය ආයතන වැඩි වුණා. රාජ්‍ය ආයතන වැඩි වුණා කියන මොකද්ද? මිනිස්සුන්ට බදු ගහලා මලික් සමරවික්‍රමගේ සාක්කුවෙන්, මංගලගේ සාක්කුවෙන්, රණිගේ සාක්කුවෙන්ද, අගමැතිතුමාගේ සාක්කුවෙන්ද මේ සල්ලි ගේන්නේ? නෑ. රාජ්‍ය ආදායම වැඩි වෙනවා කියන්නේ මේ රටේ හැම අස්සක් මුල්ලක් නෑරවෙන්න අහිංසක මිනිහෙක්ගේ ඉඳන් බදු ගන්නවා. බදු ගන්න කාලකන් ආණ්ඩුවක්. ඒ බදු අරගෙන මිනිස්සුන්ට වැඩ කරනවා නම්, පාරවල් හදනවා නම්, අධිවේග මාර්ග අලුතෙන් හදනවා නම්, යමක් රටට කරනවා නම් කමක් නෑ. එහෙම නෑ. මහින්ද රාජපක්ෂ මහත්තයාටම ගගා ඉන්නවා. දැන් මේ බල රුපියල් 100 කින් වැඩි කළා අධිවේගී මාර්ගයේ ගාස්තු. දැන් කවුද ඔක හැදුවේ? ජේවිගේ මහත්තුරු කිව්වා ඇඹුල් දියාගේ නන්දුල හැදුවේ. දැන් 100 වැඩි කරලා ආදායම කවුද ගන්නෙ? ඒ ආණ්ඩුව. මහින්ද මහත්තයාට බැන බැන මහින්ද මහත්තයා කරපු සංවර්ධනේ සල්ලි හම්බ කරනවා. මහින්ද මහත්තයාට බැන බැන මහින්ද මහත්තයා මේ රටේ දරුවන්ට දායද කරපු වරායල් ගුවන්තොට බලල් විකුණලා ඒව පාවිච්චි කරනවා. ඒකෙ මොකද වෙන්නේ? ණය අඩු වෙලාද නේ? ඒ සල්ලි මේගොල්ල හොරගම් කරනවා. හැම ඩීල් එකෙම හොරගම් කරනවා. හෙට දායි තව නඩු අපිට. හිරගෙවල් හදායි අපිට පෙන්නයි. ඒවට අපි බය වෙන්නේ නැහැ කියන්න දෙන්නේ අපි කියනවා. දැන් විදුලිය කපා දානවා. නිෂ්පාදනය අඩු වෙනවා. නිෂ්පාදන වියදම වැඩි වෙනවා. 2002 කිව්වේ කරුවල ජයසූරිය කියලා. හෙන්න ගෑනවා වගේ හිල්ලා මුළු රටටම. දැන් විදුලිය හොරට කැපුවා. අද විතර පළවෙනිවට ප්‍රකාශ කරන පැය දෙකකුත් විනාඩි 15ක් විදුලිය කපනවා කියලා. ඔය කාණිවල් දාන්න වියදම් කරන සල්ලි ටික වියදම් කරලා ජෙනරේටර් ටිකක් දීලා මිනිස්සුන්ට විදුලිය දෙන්නකෝ.
ඔබතුමාගේ කාලය අවසන්යි මන්ත්‍රීතුමා.
බොහොම ස්තුතියි. මිනිස්සු දුක් විඳිනවා. විදුලිය නැහැ. පාර්ලිමේන්තුවේ අපිට නම් තියෙනවා විදුලිය. එයා කන්ඩිෂන් එකක් තියෙනවා ඔක්කොම. හැබැයි අපිට තන්න දුන්න මිනිස්සුන්ට විදුලිය නැහැ කපනවා. කාර්යාලේ වැඩ කරගන්න විදියක් නැහැ. කර්මාන්තවල වැඩ කරගන්න විදියක් නැහැ. මුළු රටම විනාශ කරන දවස ගානේ. ඒ නිසා කාර්යක සභා සභාපතිනි මම කනගාටු වෙන ඔබතුමායිත් ඔහොම කතා කරන්න ලැබි වෙච්ච එක ගැන. ඔබතුමාගේ මිත්‍රයා. ඔබතුමාට කරපු දේවල් දන්නවා රලි ඉක්මස මහත්තයා. ඒ නිසා මම මීටට දීර්ඝ කතා කරන්න යන්නේ නැහැ. මාගේ යාළුවා. මාගේ අම්. ඔබතුමාට හොඳයි. ඊයේ වෙලද දුන්නා යැමතිකමක්. ආ ඔබතුමාට දුන්නා යැමතිකමක්.
අවසන් කරන්න. අවසානයි.
කොළියවිදිය ප්‍රශ්නේ මුළු පක්ෂේම ප්‍රශ්නයක්. ආයෙ කොට දාන්න බෑ ඒක. ඔබතුමාට තියෙන්නේ රවුෆ්ගේ ප්‍රශ්නේ. අත රවුෆ් නෑ. හැමදාම ආවද නෑ. හැබැයි ඔයා මගේ යාළුවා. ඉතින් රවුෆ් නෑද? රවුෆ් දන්නවද රිසර්ච් එක මාරු වුණා. රවුෆ්ට තද වෙලා ඉන්නේ ඇමරිකාවත් වැඩියෙන් දුන්නා කියලා. කොහොමද ඔබතුමා මහින්ද රාජපක්ෂ මහත්තයා හදපු නායකයෙක්? ඔබතුමා මහින්ද පක්ෂ මතට පැනලත් නෑ දෙනවා
ඔබතුමා අවසන් කරන්න
එනම ඔබතුමාට පෞද්ගලික මුකුත් කියන්න යන්නේ නෑ කියන්න ගොඩක් දේවල් තිබුණා ඔබතුමාට මම හිතවා අමාත්‍යංශේ පොඩක් හොයලා බලලා අර ලංකා සතුසක මීට වැඩිය සභාවත නම දෙන්නේ ඔබතුමා ඒක නිර්මාණය කරන්න තවත් ඒක මේ රටේ ජනතාවට අවශ්‍ය නැහැ මම මීට දෙටික කතා කරන්නේ මම ස්තුතිවන්ත නම මම කියනවා මේ ආණ්ඩුවේ අන්තිම අයවැය මේ අයවැය කියලා
ස්තුති ගරු මන්ත්‍රීතුමාට